તારીખ 13/7/1991 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 25.
તર્ક અનુગત, વિચાર અનુગત, આનંદ અનુગત, અનુગત એટલે અનુસરીને, અસ્મિતા અનુગત, નિર્વિતર્ક અનુગત, નિર્વિચાર અનુગત, નિરાનંદ અનુગત, નિરઅસ્મિતા અનુગત, વિવેક ખ્યાતિ, ધર્મમેષ અને અસંપ્રજ્ઞાત, એ આ એ 13 સમાધિના ભેદ છે. એમાં અસંપ્રજ્ઞાતના બે ભેદ છે, એક પ્રકૃતિ લે અને બીજો પુરુષ લે. આ રીતે 13 નામ લીધા. હવે એ 13નું વર્ણન કરે છે, દરેકનું વર્ણન કરે છે. પ્રથમ લય સમાધિ કહીએ છીએ. લય એટલે પરિણામોની લીનતા, લય એટલે પરિણામોની લીનતા. નિજ વસ્તુ વિશે પરિણામ વર્તે એટલે રાગ દ્વેષ મોહ મટાડીને દર્શન જ્ઞાન પોતાના સ્વરૂપને પ્રતીતિમાં અનુભવે એને લય કહે છે અથવા લીનતા કહે છે. આમાં શું કહે છે, સમાધિના ભેદ કહો, ચારિત્રના ભેદ કહો, પછી ઉપસર્ગ પરિષદયના ભેદ કહો, 22 પ્રકારના ઉપસર્ગ થાય છે, પછી લક્ષણના 10 લક્ષણ ધર્મ એમ કરીને લક્ષણના ધર્મના 10 પ્રકાર કહો, એ ગમે એટલા ભેદોથી વાત આવે પણ એક વિતરાગ ભાવ તે જ ધર્મ. એમાં સમ્યક દર્શન હોય છે, સમ્યક જ્ઞાન હોય છે, સમ્યક ચારિત્ર હોય છે, આત્માને નિરાકુળ નિર્વિકલ્પ શાંતિ અને આનંદ હોય છે અને તદ અનુરૂપ પુરુષાર્થ હોય છે. આ જે 5 મુખ્ય ગુણોનું જે સમ્યક પરિણમન છે, એ સમ્યક પરિણમનના નિમિત્તાશ્રિત, પૂર્વ પર્યાયાશ્રિત કે અનેક પ્રકારના બીજા દ્રષ્ટિકોણ આશ્રિત ભેદ પ્રભેદ કહેવામાં આવે છે. મૂળ વાત એક જ છે, એક જ પ્રકાર છે, બે પ્રકાર ક્યાંય નથી. અથવા એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ એ સિદ્ધાંત ક્યાંય ખંડિત થતો નથી. એ રાખીને વિચારવાના છે આ બધા ભેદ પ્રભેદ ગમે તે જગ્યાએ આવતા હોય. પછી ફરીને લઈએ, લય એટલે પરિણામોની લીનતા. નિજ વસ્તુ વિશે પરિણામ વર્તે એટલે કે રાગ દ્વેષ મોહ મટાડીને દર્શન જ્ઞાન રૂપ પોતાના સ્વરૂપને પ્રતીતિમાં અનુભવે, પ્રતીતિ સહિત અનુભવે એમ કહેવું છે. એટલો અનુભવમાં નથી પણ અહીંયા પ્રતીતિ સહિતનો અનુભવ છે, એમાં હેતુ છે. અનુભવની વાત ઘણા કરે છે પણ પ્રતીતિના વિષયથી એ જઈ ના હોય છે. અમને અનુભવ આવે છે કે જે અનુભવમાં જેવું અનુભવાય છે એવી પ્રતીતિ નિરંતર રહી છે, પછી વિચારમાં પડી જાય કેમ કે તો એને વિષય જ જઈ ન લાગે. એટલે આ તો જ્ઞાનીઓ જે લખે છે એ તો અનુભવપૂર્ણ વચન હોય છે, એમાં મહત્વ એ વાતનું. પહેલા જેમ દેહમાં પોતાપણાની બુદ્ધિ હતી તેમ હવે આત્મામાં બુદ્ધિ ધરી. જ્યાં સુધી સ્વરૂપમાંથી તે બુદ્ધિ ન ખસે ત્યાં સુધી પોતામાં લીનતા છે, તેને લય સમાધિ કહે છે. એવી જે સ્વરૂપની સ્વરૂપમાં સ્વરૂપ બુદ્ધિ, આત્મામાં આત્મબુદ્ધિ રહે તેને લય સમાધિ કહેવામાં. ત્યાં ત્રણ ભેદ છે, શબ્દ અર્થ અને જ્ઞાન. લય એવું પદ તે શબ્દ થયો, બે અક્ષરનો એ શબ્દ થયો. પોતામાં પરિણામની લીનતા એ શબ્દનો અર્થ થયો. અને શબ્દ તથા અર્થનું જાણપણું તે જ્ઞાન થયું. ત્રણ ભેદ લય સમાધિના છે. આ ત્રણ ભેદ લય સમાધિ સંબંધિત થયા. શબ્દને આગમ વડે, અર્થ આગમ, અર્થ આગમ વડે જ્ઞાન આગમ, એમ શ્રી જિનાગમમાં કહ્યું છે. શબ્દ આગમ વડે અર્થ આગમ, શબ્દ આગમ વડે અર્થ આગમ, શબ્દ આગમ અર્થ આગમ અને જ્ઞાન આગમ. શબ્દ આગમ વડે અર્થ આગમ ને અર્થ આગમ વડે જ્ઞાન આગમ, એમ સાધ્ય સાધકના ભેદો શ્રી જિનાગમમાં કયા છે. એનાથી વડે એનાથી સદાય છે. એમ કોઈ કહે શબ્દ એટલે શું છે કે જે કોઈ વાચક છે અક્ષરાત્મક તે શબ્દ છે, કે અનઅક્ષરાત્મક હોય એને પણ શબ્દ કહે છે. શબ્દ કહો, વાણી કહો, વચન કહો, અને એનો જે અર્થ થાય તેને અર્થ કહે છે, શબ્દાર્થ જેને આપણે કહીએ. અને એનું જે જ્ઞાન એ વાચ્યાર્થ છે. હા, અર્થની અંદર શું છે, શબ્દનો અર્થ એટલી મર્યાદા લેવી છે, અને જ્ઞાનમાં એનું વાચ્ય આવી જાય છે, એને જ્ઞાન આગમ કહેવામાં આવે. અર્થ ની અંદર શબ્દાર્થ લેવો, ભાવ ની અંદર જ્ઞાન લેવું. ભાવમાં બીજી વાત નથી. કોઈ કહે કે શબ્દ શા માટે કયો, શબ્દ લય સમાધિ એવો ભેદ શા માટે કયો. કોઈ કહે કે શબ્દ લય સમાધિ એવો ભેદ શા માટે કયો, તેનું સમાધાન કે શુક્લ ધ્યાનના ભેદમાં શબ્દથી શબ્દાંતર બતાવ્યું છે તે રીતે અહીં જાણવું. એકદમ કોઈ પણ ઉપયોગની ફરવાની અસ્થિરતા બંધ થાય તો કેવળ જ્ઞાન ઉપજી જાય. કેમ કે કેવળ જ્ઞાનમાં ઉપયોગ ફરતો નથી. જો કેવળ જ્ઞાનમાં ઉપયોગ ફરતો નથી તો એનો બીજો અર્થ એમ થાય છે કે કેવળ જ્ઞાન થયા પહેલા ઉપયોગ ફરે છે. શું ફરીથી વિચારીએ, અહીંથી આ બાજુથી ઉપરથી જો વિચારીએ કે કેવળ જ્ઞાનમાં ઉપયોગ બદલતો નથી, નિરવશેષ અંતર્મુખ ઉપયોગ રહે છે, એનું નામ કેવળ જ્ઞાન છે. પછી પ્રતિભાસે છે એનું કાંઈ અહીંયા પ્રયોજન નથી. અહીં તો સ્થિરતાનું પ્રકરણ છે ને ઉપયોગની, તો ઉપયોગ એટલો સ્થિર છે કે પરિણમન છે પણ જરા પણ એમાં સ્વજ્ઞેયથી જ્ઞેયાંતર થતું નથી, બીજું જ્ઞેય આવતું નથી. જ્યાં સુધી એવું ઉપયોગનું પરિણામ નથી ત્યાં સુધી નીચેના શુક્લ ધ્યાનના પાયામાં, બે પાયા નીચે છે એમાં ઉપયોગનું પરિવર્તન છે. એક નીતિ બીજા જ્ઞાન ઉપર ઉપયોગનું પરિવર્તન છે એ વાત નથી. આવ્યો હતો લખાઈ લખીને બદલ્યો હતો પણ એક આ ક્ષેત્ર પ્રમાણે જ આવ્યો હતો પ્રશ્ન. પ્રદેશ ભેદ નું તો યાદ છે, એક સાથે હતો કે વારાફરતી મૂકે એમ. મારો એવો ખ્યાલ છે કે એટલે જ પ્રશ્ન આવ્યો છે તમારો, મારો એવો ખ્યાલ. ઓકે, કામ તો મારા હાથથી જ હતું. ઉત્તર હતો એ માટે ઉત્તર હતો એ માટે પરિવર્તન થાય સૂક્ષ્મ પરિવર્તન થાય તો લીધું તું નહીં થઈ ગયા હા બરાબર પરિવર્તન છે અધ્યાત્મ ના પ્રકરણ અબુદ્ધિપૂર્વક નો રાગ પણ એ તો અબુદ્ધિપૂર્વક નો રાગ ચારિત્ર ગુણ ના પરિણામ પણ જ્ઞાન ગુણ થી વિચારીએ તો શું એમાં લીધું છે શુક્લ ધ્યાન ના પરિણામ એ વાત આમાં જે લીધું છે એ વાત બીજે પણ આવે છે આમાં તો દીપચંદજી એ સ્પષ્ટ લીધું છે કે બીજે આવે છે તો ખ્યાલ છે ક્યાં ક્યાં આવે છે યાદ નથી પણ આવે છે ખ્યાલ છે પ્રથમ વેદ જે પૃથક પૃથકત્વ વિતર્ક વિચાર કયો છે, તેમાં પૃથકત્વ વિતર્ક નાના પ્રકારના સૂક્ષ્મ વિચાર અર્થ વ્યંજન યોગ સંક્રમણ એમ કહ્યું છે, એમ કેમ કહ્યું? વિતર્ક કથન બે પ્રકારે હોય છે, સ્થૂળરૂપ અને બીજું સૂક્ષ્મરૂપ. જેમ સ્થૂળરૂપે તો છઠ્ઠા ગુણસ્થાનમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત કહ્યું, પણ સૂક્ષ્મતાએ નવમા ગુણસ્થાન સુધી મૈથુન સંજ્ઞા કહી, તેમ અનુભવમાં નિર્વિકલતા સ્થૂળ રૂપે કહી છે. જુઓ, ચોથા ગુણસ્થાને શુક્લ ધ્યાન પહેલાંની નિર્વિકલતા સ્થૂળપણે કહી છે, તથા સૂક્ષ્મતાથી પૃથકત્વ વિચારાદિ ભેદવા કષાયાદિ દસમા ગુણસ્થાન સુધી ગયા છે, ત્યાં પોતાના તથા અન્યના જાણવામાં આવી શકે એવા ભાવનું કથન. સ્થૂળ જાણવું અને જે પોતે પણ ન જાણી શકે માત્ર કેવળ ભગવાન જાણી શકે એવા ભાવનું કથન સૂક્ષ્મ જાણવું. ચરણાનુયોગાદિમાં સ્થૂળ કથનની મુખ્યતા છે અને કર્ણાનુયોગમાં સૂક્ષ્મ કથનની મુખ્યતા છે એવા ભેદ અન્ય ક્ષેત્રને પણ જાણવા, એ પ્રમાણે નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ જાણવું. વિચાર એટલે કે અર્થ વ્યંજન યોગ અને સંક્રમણ આટલું લીધું, એટલે એ સૂક્ષ્મપણે એટલો ઉપયોગ સ્તૃતનો ફરે છે એ વાત પાકી થઈ ગઈ. અને એ શાસ્ત્રો છે કેવળી ગમ્ય, એટલે માને ન માને એ બીજી વાત છે, કેમ કે ન પકડાય એટલે ન માને. ઘણા આગમમાં મળે છે એ વાત, કારણ કે આ તો મૂળ પરંપરાથી વાત ચાલી આવે છે, જે સંક્રમણની ઉપયોગનું સંક્રમણ છે અથવા જ્ઞપ્તિ ક્રિયા. ત્યાં પ્રવચન સ્થાનમાં ચરણાનુયોગ જ્ઞપ્તિ ક્રિયા એને કહી છે, એક જ્ઞેયથી બીજે જ્ઞાય ઉપર જાય તેને જ્ઞપ્તિ ક્રિયા કહી છે, એને અસ્થિરતાનું નામ આપ્યું છે. ત્યાં જ્ઞાન પ્રધાન ચારિત્રની વાત ચાલી છે, ત્યાં કારણ કે આખો કે તમે શબ્દ સમાધિ, શબ્દ લઈ સમાધિ, અર્થ લઈ સમાધિ, જ્ઞાન લઈ સમાધિ એમ કેમ ભેદ પાડો છો? એવો ભેદ શા માટે પાડો છો? તો શુક્લ ધ્યાનથી દ્રષ્ટાંતથી વ્યાજ લીધું, શુક્લ ધ્યાનમાં ના ભેદમાં શબ્દથી શબ્દાંતર બતાવ્યું છે, સૂક્ષ્મ પણ એ પ્રકાર ઉપયોગની અંદર થાય છે તે રીતે અહીં જાણવું, એ દ્રષ્ટાંત લીધું છે. શુક્લ ધ્યાનનું તો અહીં દ્રષ્ટાંત લીધું છે, લય ત્રણ લય સમાધિના ત્રણ ભેદ કહેવા માટે એ દ્રષ્ટાંત કે સાધ્યું છે. ત્યાં બોલો. જ્યાં દ્રવગુણ પર્યાયના વિચાર દ્વારા વસ્તુમાં લીન થવું તે અર્થ લય સમાધિ છે. જ્ઞાનમાં પરિણામ આવ્યા તો ત્યાં જ લીન થયા, દર્શનમાં પરિણામ આવ્યા તો ત્યાં જ લીન થયા, લય સમાધિના વિકલ્પને ભેદને મટાડીને નિજમાં વિશ્રામ આચરણ સ્થિરતા જ્ઞાયતા વર્તે છે. શું કહે છે? પૂર્વ પર્યાયની અંદર શબ્દ સાંભળે કે આત્મા અથવા સ્વરૂપ ગમે તે વાચક શબ્દ આવ્યો, શબ્દ ઉપરથી સાધકને એના અર્થનો ખ્યાલ આવી જાય છે, અર્થ ઉપરથી જ્ઞાનમાં એના વાચનો ભાવ આવતા ત્યાં સ્થિરતા થાય છે અથવા લીનતા થાય છે અથવા એ રૂપ આચરણ થઈ જાય છે, એ તન્મયતા તદરૂપતા થઈ જાય છે, તેને સમાધિ છે. તો એ ત્રણ ભેદ લીધા એટલા માટે કે આવો એક પ્રકાર બને છે, શબ્દથી અર્થ ઉપર જવાય છે, અર્થથી ભાવ ઉપર જવાય છે અને સ્થિરતાને આચરણ ઊભું થાય છે. ભેદ પાડવાના કારણ છે. પૂર્વ પર્યાય, વર્તમાન પર્યાય બંનેના ઉચ્ચાર આવે છે વર્તમાન સ્થિરતા ઉપર. જેટલી વર્તમાનમાં સ્વરૂપ સ્થિરતા રૂપ સમાધિ થાય, મૂળ તો સમાધિ એટલે સ્વરૂપ સ્થિરતા, સમ એટલે વિતરાગ ભાવે, રાગ નહીં દ્વેષ નહીં, એનું નામ સમ. સમનો અર્થ એ છે નહીં રાગ નહીં દ્વેષ, હું સંભાવ જેના ઉપરથી લીધો પ્રવચન સારમાં, અને એને સમાધિ કહે છે. સંભાવ કહો, સમતા કહો, સમાધિ કહો, કે જેમાં રાગ અને દ્વેષ અને મોહ ત્રણમાંથી કોઈ ન હોય, અથવા વિભાવના અભાવરૂપ સ્વભાવ પરિણામને સંભાવ કહેવામાં આવે છે. સતત નહીં, જેટલો છે એટલો એમ. તટસ્થ તો એવા ભાવમાં છે કે એક બાજુ રહી જાય એને તટસ્થ કહે છે. તટ એટલે કિનારો, કિનારે રહેલો તે તટસ્થ. હવે કિનારામાં શું કે પ્રવાહમાં નથી તણાતો, તે કોઈ પક્ષના પ્રવાહમાં ન તણાય તેને તટસ્થ કહે છે. તટસ્થ કહો, મધ્યસ્થ કહો, આપણે સમજી ગયા ભાઈ અમે તો તટસ્થ છીએ, અમે આની સાથે લેવા દેવા નથી, આની સાથે લેવા દેવા નથી, આટલું જાણીએ છીએ. તમને કીધું અમે તટસ્થ છીએ. અહીંયા લીનતાનો પ્રકાર લેવો છે, સ્વરૂપની લીનતાનો પ્રકાર લેવો છે. એટલે અન્ય વિષય સાથે કે સંબંધ નથી, સીધો સંબંધ પોતાના સ્વરૂપના આચરણ, વિશ્રામ, સ્થિરતા, લીનતા, એકાગ્રતા, રમણતા, એ બધા ભાવ છે. પછી એનું નામ પાડે છે, તો પૂર્વ પર્યાય અનુસાર એનું નામ પાડે, ક્યાં વર્તમાનમાં કોઈ અંશ વર્તતો હોય એની સાથે એના નામને જોડે, એ બધા ઉપચાર છે નામ પાડવામાં. મૂળ વાત એક જ છે, પણ અનેક ભેદે એને સમજાવવામાં આવે છે. ભેદથી સમજાવવાનું કારણ એ છે કોઈ ભૂલ ન કરે, એટલે વાત એ વિષયની કોઈ ભૂલ ન કરી જાય. કેમ કે આ સમાધિના નામ ઉપર અન્ય મતોમાં પણ ઘણા મતો એનો ઉપયોગ કર્યો છે, એ નામનો, એ શબ્દનો ઉપયોગ બહુ પ્રચલિત છે. આધિ, વ્યાધિ, ઉપાધિ અને સમાધિ બધામાં છેલ્લા બે અક્ષર છે એ સરખા છે, બાકી બધા જે ઉપસર્ગ લાગ્યા છે એ બધા એના અર્થ જુદા જુદા થાય. જે પરિણામમાં બે અક્ષર છે એના આગલા ઉપસર્ગ લાગતા શું વ્યાધિ, તો કે શરીરના રોગની સાથે જોડાયેલા આકુળિત પરિણામને વ્યાધિના પરિણામ કહે છે. ઉપાધિ તો કે ગોઈ જ્ઞેયનો અભ્યાસ લઈને પોતામાં અવધારણ કરીને જીવ એ જ્ઞેય સાથેની પ્રવૃત્તિ કરે તેને ઉપાધિવાળા પરિણામ કહે છે. આધિ વ્યાધિની ઉપાધિ તો બહુ પ્રચલિત શબ્દો છે, એના ઉપરથી એક ત્રીજો ચોથો શબ્દ લીધો કે સ્વરૂપની અંદર પરિણામ, સ્વરૂપના આધારે લીન થઈને વર્તે એને સમાધિ કહીએ. કે જે સમ પરિણામ હોવાથી, રાગ દ્વેષ રહિત વિતરાગ પરિણામ હોવાથી એને સમાધિ કહીએ. લય સમાધિના વિકલ્પ ભેદને મટાડીને હવે શું છે કે જે છેલ્લો જ્ઞાનમાં લીધું ને કે સ્વરૂપમાં લીનતા થાય તેને લય કહીએ, સમાધિ કહીએ, તો પણ એવો વિકલ્પ નહીં એમ કહે છે. એવું છે સમજાણું, એવો વિકલ્પ નહીં. જ્ઞાનને સમજણ કહેવાય છે, તો કે એ વિકલ્પવાળું જ્ઞાન નહીં, એને મટાડીને નિજમાં વિશ્રામ આચરણ સ્થિરતા ને જ્ઞાયિકતા વર્તે છે એ વાત છે. અહીંયા એને અહીંયા સમાધિ કહેવામાં આવે છે. જે જે ઇન્દ્રિય વિષય પરિણામ વડે ઇન્દ્રિય ઉપયોગ નામ ધાર્યું હતું, જે જે ઇન્દ્રિય વિષય પરિણામ વડે ઇન્દ્રિય ઉપયોગ નામ ધાર્યું હતું, જેમ કે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય કર્યો ત્યારે એને ચક્ષુ દર્શન કીધું, અથવા એને આંખથી જોવાનો નેત્રનો ઉપયોગ કર્યો, કર્ણેન્દ્રિયનો ઉપયોગ, નેત્ર ઇન્દ્રિયનો ઉપયોગ, રસના ઇન્દ્રિયનો ઉપયોગ એવું નામ ધારણ કર્યું, અને સંકલ્પ વિકલ્પ રૂપ મન ઉપયોગ નામ પામ્યું હતું. પછી જે ઉપયોગ મન દ્વારા પ્રવર્ત્યો એને ભાવમન કીધું. તે ઉપયોગ છૂટતા એટલે છે છ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનનો ઉપયોગ છૂટતા બુદ્ધિ દ્વારા જ્ઞાન ઉપયોગ ઉપજે, એટલે શ્રુત જ્ઞાનની બુદ્ધિ દ્વારા એક જ્ઞાન ઉપયોગ ઉપજે તે, એટલે ઇન્દ્રિય ઉપયોગ અને સંકલ્પ વિકલ્પ મન ઉપયોગ રૂપ જાણપણું બુદ્ધિથી જુદું છે. આ જે ઉપયોગ ઉપજે તે બુદ્ધિથી જુદું છે, મન પણ ન લેવું એમાં એમ કહે છે. જ્ઞાન જ્ઞાન પ્રણતિ વડે જ્ઞાનને વેદતા આનંદ પામે છે, અને લીન થતા સ્વરૂપમાં તદાત્મ હોય છે. આ લક્ષણ બતાવ્યું એનું. એ છ પ્રકારથી જુદો પડીને જુદું પડીને જ્ઞાન જ્ઞાન પરિણતિ વડે જ્ઞાનને વેદે, જ્ઞાન પોતે પોતાથી પોતાને વેદે. તો વેદ્યુ એનું ખાતરી શું અથવા એનું લક્ષણ શું? કે જ્ઞાન જ્ઞાનને વેદતા આનંદને પામે. આ એક નવો ફેક્ટર જ્ઞાન વેદનની અંદર જન્મ પામે છે એમ લેવું જોઈએ. વિચારથી સમજણથી અને અનુભવ અંશથી એમ જણાય કે જ્ઞાનમાં જ્ઞાન વેદન રહેલું છે અને જ્ઞાન જ્ઞાનને વેદે છે, પણ જ્ઞાન જ્ઞાનને સારી રીતે વેદે. સારી રીતે એટલે સ્વસંવેદન જેને કહેવામાં આવે એવી રીતે વેદે, એટલે તીવ્રપણે વેદે, લીન થઈને વેદે. જ્ઞાન જ્ઞાનમાં લીન થઈને વેદે તેને જ્ઞાનનું સ્વસંવેદન, પોતાના પોતાનું વેદન નહીં પણ સ્વસંવેદન કહેવું. સ્વ એટલે પોતાને પોતાનું, વેદન નહીં પણ સંવેદન કહેવું, સ્વસંવેદન. સ્વને માથે મીંડું, સમ ઉમેર્યું, સંવેદન જેને કહેવામાં આવે છે એવું જયારે થાય ત્યારે આનંદ ઉપજે એમ કે સારો વાત. જયારે જ્ઞાનનું જ્ઞાનમાં સ્વસંવેદન આવે ત્યારે આનંદની ઉત્પત્તિ થયા વિના ત્યારે આનંદની ઉત્પત્તિ થાય. એટલે એને સ્વાનુભવ કહે છે, સ્વસંવેદનને સ્વાનુભવ કહે છે, એને અનુભૂતિ કહે છે, એને સમાધિ કહે છે. આ વાત એટલા માટે લીધું, એને સમાધિ કહે છે. સમાધિમાં આનંદની ઉત્પત્તિ હોય એને સમાધિ કહે છે. સમાધિ અને અનુભૂતિ તો અન્ય બધી વાપરે છે આ વેદાંત વાળા. તો એને પૂછો કે તમને આનંદની ઉત્પત્તિ થઈ? કે હા. એવો આનંદ તો કે વચનથી ન કહી શકાય એવો આનંદ તો ત્યાં સુધી વાત છે. ત્યાં પણ એ તો કોઈ પણ શાંતિ ને વચનમાં કેવી રીતે કહી શકો? મનની શાંતિ એ વચનથી નથી કહેવાતી. ત્યારે અહીંયા નાસ્તિથી એક પ્રશ્ન સ્થૂળપણે સમજી શકાય એવો કરી શકે છે કે વર્તમાન ચાલતો રાગ છે એ જુદો પડે છે? રાગ જુદો પડી જાય છે જેમ બીજું જ નહીં જુદું જણાય છે એવો રાગ જુદો દેખાય છે? એમ કે આ ચીજ છે જુદી દેખાય છે, એમ રાગ જુદો દેખાય છે એમ પૂછે. કારણ કે એની તો મનની શાંતિ રાગરૂપ શાંતિ જ એને એને અનુભૂતિ સમજે છે. ઓલામાં તો જુદી પડે મનની શાંતિ, અને મનની શાંતિ જુદી ન પડે. કુલ પ્રશ્નમાં પકડાઈ જાય, એ ક્ષેત્રથી પકડાઈ જાય કે ક્યાં યા થાય છે, ક્યાં યા થાય છે. અનુભૂતિ એમ થતી નથી, અખંડ પ્રદેશમાં થાય. જ્ઞાન જ્ઞાન પરિણતિ વડે જ્ઞાનને વિધતા આનંદ પામે છે, અને એવી લીનતા થતા સ્વરૂપમાં તાદાત્મ હોય, શ્રદ્ધાનામ પ્રતીતિ હોય અને લીનતા હોય, બધા ચારે વાત જેવા શ્રદ્ધા જ્ઞાન લીનતા અને આનંદ. માટે જ્યારે દ્રવગુણમાં પરિણામ વિચરે ત્યારે ત્યાં શ્રદ્ધા કરીને લીન થાય, તેને લય સમાધિ કહેવામાં આવે. આ લય એટલે લીન થવું. આમ તો લય ઉપરથી શબ્દ આવ્યો છે વિલય, નાશ પામવો. શેનું નાશ પામવું? કે વિકલ્પોનું નાશ પામવું, વિકલ્પોનો વિલય થવો. આ નાશની અપેક્ષા છે. અને એક લય સીધા શબ્દનો અર્થ છે લય લાગી નથી માણસ કહેતા, કે આને હવે એની લય લાગી છે. પછી અપભ્રંશ થઈને એમ કહે છે કે લે લાગી છે. આગ લાગે ત્યારે શું કહે છે? આગ લાગે ત્યારે લે લાગી છે એમ કહે છે. એનો અર્થ શું થાય છે? કે આગ એટલી ઝડપથી પોતાના બાળવા યોગ્ય પદાર્થને ભરખી જાય છે કે જોત જોતામાં ભસ્મ કરી નાખે. પરિણામની લીનતામાં ઉગ્રતા શું ચીજ છે એ સમજાવી છે. સ્વરૂપમાં લીનતા થાય ત્યારે પરિણામની સ્થિરતા વખતેની ઉગ્રતા કેવી આવે એ સમજાવવા માટે આ બધા ભેદ પ્રભેદ લેવામાં આવે છે. કે એને લય લાગી છે, લે લાગી છે એમ કે એક જેની લે લાગી છે એ સિવાય એને બીજું કાંઈ આવતું નથી, ભાવમાં બીજું કાંઈ આવતું નથી, એને લઈ કહેવામાં આવે. એનું નામ લઈ સમાધિ. કેવું સમજાવાય એને લઈ સમાધિ નામ આપ્યું. પછી પ્રસંગનાથ સમાધિ. હવે પ્રસંગનાથ સમાધિનો ભેદ કહીએ છીએ. સમ્યક્ત્વને જાણે અને ઉપયોગ વિશે એવો ભાવ ભાવે કે ચેતનનો પ્રકાશ અનંત છે પરંતુ તેમાં દર્શન જ્ઞાન ચારિત્ર મુખ્ય છે, મારી દ્રષ્ટાશક્તિ નિર્વિકલ્પ ઉઠે છે, જ્ઞાન શક્તિ વિશેષને જાણે છે, ચારિત્ર પરિણામ વડે વસ્તુને અવલંબીને વિધિને વિશ્રામ કરીને આચરીને સ્થિરતા અને ધારણ કરે છે, અને પોતે પોતાના સ્વભાવ કર્મને કરીને કરતા થાય છે. સ્વભાવ કર્મ છે, નિજ પરિણતિ વડે પોતે પોતાને સાધે છે, પોતાની પરિણતિ પોતાને સોંપે છે. છકારક લીધા, પોતે પોતાને પોતામાં પોતાથી સ્થાપે છે, પોતાના ભાવનો આ પોતે આધાર છે. એ પ્રમાણે પોતામાંના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવને સારી રીતે વિચારીને સ્થિરતા વડે રાગાદી વિકારને ન આવવા દે, જેમ જેમ ઉપયોગનું જાણપણું વર્તે તેમ તેમ ધ્યાનની સ્થિરતામાં આનંદ વધે અને સમાધિ સુખ થાય. વિતરાગ પરમાનંદ સમરસી ભાવના સ્વસંવેદનને સુખ સમાધિ કહીએ. દ્રવ્યના ભાવરૂપ છે, ગુણ લક્ષણના લક્ષણ ભાવરૂપ છે, અને પર્યાય પરિણમન લક્ષણ વડે વેદનાના ભાવરૂપ છે. એ પ્રમાણે વસ્તુ રસનું સર્વસ્વ જણાવવા યોગ્ય ભાવ છે, તેને સમ્યક પ્રકારે જાણીને સમાધિને સિદ્ધ કરે તેને પ્રસંગનાત સમાધિ કહીએ. આમાં પણ ત્રણ ભેદ છે. પ્રસંગનાત એવો શબ્દ, એવો એ શબ્દનો જે સમ્યક જ્ઞાન ભાવ છે, અર્થ અને તેના અર્થનું જાણપણું, તે જ્ઞાન, એ ત્રણ ભેદ અહીં જાણપણ જાણવા જાણનારના મતને, એ ત્રણ ભેદ અહીં જાણવા અને જાણનારના મતને જાણીને માનીને તેમાં મહાતદરૂપણે સમાધિ ધારીએ તે પ્રસંગનાત સમાધિ કહીએ. હવે સમાન પ્રજ્ઞા શબ્દ તો પ્રચલિત છે, જેમ વેદન શબ્દ પ્રચલિત છે, પ્રજ્ઞા શબ્દ પ્રચલિત છે. તો વેદનમાં સમ ઉમેરીને સંવેદન કર્યું, જ્ઞાન શબ્દ પ્રચલિત છે, એમાં પ્ર ઉમેરીને પ્રજ્ઞા કહીએ, એને પ્રજ્ઞા કહેવામાં આવે છે ને, પવિત્ર જ્ઞાનને પ્રજ્ઞા છીણી, એ જ્ઞાનની પર્યાયની વાત કરી છે. ભગવતી પ્રજ્ઞા, ભગવતી પ્રજ્ઞા એટલે પવિત્ર જ્ઞાન. તો જ્ઞાનને પ્ર લગાવ્યું, પ્ર ઉપસર્ગ લગાડ્યો, આગળ લાગે એને ઉપસર્ગ કહે, પાછળ લાગે એને પ્રત્યય કહે. કોઈ પણ શબ્દ અથવા ધાતુને આગળ લાગે તેને ઉપસર્ગ કહે છે, પાછળ લાગે એને પ્રત્યય કહે છે. તો આગળ આ ઉપસર્ગ લાગે છે તો પ્ર ઉપસર્ગ લાગ્યો, સ ઉપસર્ગ લાગ્યો. તો અહીંયા પ્રસંગનાથ એ નામ પાડ્યું સમાધિનું. જ્ઞાનની પ્રધાનતાથી આચરણના પરિણામ સમાધિના પરિણામને વર્ણવે છે. એવી આજે સમાધિના પરિણામને સ્વપ્રજ્ઞાત સમાધિ કહીએ. આમ માટે કેવી રીતે નામ પાડ્યું સ્વપ્રજ્ઞાત સમાધિ? મૂળ જ્ઞાનની વાત લેવી છે. એ જ્ઞાનમાં સ્વ પ્રત્યય લગાડ્યો, પ્ર પ્રત્યય લગાડ્યો, પ્રજ્ઞા સ્વસંવેદનનો જે સ્વ, પ્રજ્ઞાનો જે પ્ર, એ બે આમાં લગાડ્યા. સંપ્રજ્ઞાત, જ્ઞાત એટલે જાણ્યું. જ્ઞાત તો આપણે કહીએ છીએ ને, જે જ્ઞાત તે તો તે જ છે, નથી પ્રમત કે પ્રમત એ જ બીજો ભાવ છે, પણ જ્ઞાત તે તો તે જ છે. જ્ઞાતો એ જ્ઞાત શબ્દ અહીંયા આવ્યો. એ જ્ઞાનને બે પ્રત્યય લાગ્યા, સંજ્ઞાત અને પ્રસંજ્ઞાત. એ શબ્દ આખો ગુણ્યાથી ચાર અક્ષરનો, જ્ઞાત માટે જ્ઞમાંથી જ્ઞાત જાણેલું, સંજ્ઞાતો સારી રીતે જાણેલું, પ્રસંજ્ઞાતો પવિત્રપણે સારી રીતે જાણેલું, એમ સો પ્રસંજ્ઞાત સમાધિ એવું નામ પડે. કેવો શબ્દ છે ને, કેવો એનો અર્થ છે ને, કેવો એનો જ્ઞાન ભાવ છે. આપણે શબ્દ અર્થ અને જ્ઞાન ત્રણે લેવું પડે છે ને, એટલે ત્રણે લઈએ. બીજો શબ્દ આવે સંપ્રજ્ઞાત એટલે અજાણ્યો લાગે. સ્વપ્રજ્ઞાત સમાધિ એવું કેવું નામ પડ્યું છે? પણ મૂળ છે જ્ઞાત ઉપરથી, જ્ઞ ઉપરથી જ્ઞાત, સંજ્ઞાત અને પ્રસંજ્ઞાત છે ને. સૌ ઉપર મીંડું છે સંવેદન નો, સ્વસંવેદન એમાં સૌ ઉપર મીંડું આવે, વેદન અને સંવેદન સને માટે મીંડું, અથવા મોડો લ્યો સને માટે મીંડું ન લેવું તો મોડો લેવો પડે. શું જાણે? તો કે સમ્યત્વને જાણે. પેલું સમ્યત્વ લીધું છે, દર્શન જ્ઞાન ચારિત્રને જાણે. ઉપયોગ વિશે એવો ભાવ આવે કે ચેતનનો પ્રકાશ આનંદ છે, પોતાના આત્માને જાણે, પોતાના સ્વરૂપમાં આનંદ પ્રકાશ છે. ચેતના તેજનો પુંજ છે, આત્મા ચૈતન્ય તેજનો પુંજ છે, ચૈતન્યનો સમૂહ કહે છે, તેજ પુંજ કહે છે. મૂળ તો વાત એ છે કે અનંત તેજનો પુંજ હોવા છતાં અનંત પ્રકાશનો પૂજ હોવા છતાં કેવો ઢંકાઈને પડ્યો છે. જેમ ઘટાટોપ વાદળા થાય તો આવડા મોટા સૂરજને નાખી દે, અંધારું ઘોર કરી નાખે. બહુ વાદળા ને બહુ વરસાદ હોય તો સૂર્ય તો ન દેખાય, પણ એટલું બધું અંધારું હોય કે કોઈ જંગલની અંદર મોટરના જે લાઈટ હોય ને, હેડલાઇટ, એમાં તમને 2-4 ફૂટ થી આગળ કઈ દેખાય નહીં. આ ઝાકળ નથી થતું, પાણીમાં એ જાતનું અંધારું કરવાનો પ્રકાર ઉગે છે. એટલે ઉપર આ મોટા પર્વત ઉપર જાય છે ને ગાડીઓ, દાર્જિલિંગ ની ગાડી, એરોપ્લેનમાં જે લાઇટ ગોઠવી એવી ફોગ લાઇટ ગોઠવવી પડે છે. ત્યાંની જે બધી ઉપર જનારી ગાડીઓ મોટા ભાગે જીપ હોય છે, એન્જિન તાકાત વાળું હોય ને, તો જીપમાં ઉપર જવાય છે. આગળ ફોગ લાઇટ હોય છે. પાણીનાથી જે અંધારું ઉપજે એને પણ ભેદીને થોડોક પ્રકાશ થાય, એટલે થોડું 7-8-10-15 ફૂટ સુધી દેખાય, નહીંતર તો 2 ફૂટથી વધારે હેડલાઇટનો ન દેખાય. હા, એ સર્ચ લાઇટ છે, ફોગ લાઇટ છે, જે આને હોય છે એરોપ્લેન. તો એ લોકોને એરોપ્લેનમાં એવી પીળી ફોગ લાઇટ એટલા માટે રાખવામાં આવે છે, અને છતાં એ બહુ ગાઢ હોય ને તો એને બંધ રાખી દેવું પડે. એ એટલું બધું એનું જો તીવ્ર પ્રમાણ હોય તો કે બંધ રાખવાનું, ઉતરવા ચડવાનું બંધ રાખવાનું. પ્રકાશને અંધકાર રૂપે છે, જો બળવાન હોય તો, અંધકાર બળવાન હોય તો, અને બળવા અંધકારને ભેદે છે પ્રકાશ, જો પ્રકાશ બળવાન હોય તો. એ પ્રતિપક્ષ છે સામા સામા. એમ આત્મા અનંત પ્રકાશનો કુંજ છે. અહીંયા શું વાત આપી, જુઓ, ઉપયોગ વિશે એવો ભાવ ભાવે કે ચેતનનો પ્રકાશ અનંત છે, એવો ભાવ ભાવે. હા, એવો ભાવ નથી ભાવતો એટલે અંધારું ઘોર છે. એ તો ખરેખર ચેતનમાં આનંદ પ્રકાશ છે, પણ એને ખબર નથી અને ભાવતો નથી, એટલે અંધારું ઘોર છે, ગોતે છે આત્માને. મારો આત્મા ક્યાં, મને કોઈ આત્મા દેખાડો. મારો આત્મા ક્યાં છે, મને આ કોઈ આત્મા દેખાડો. ભાઈ, તારો આત્મા છે એમાં અનંત ચૈતન્યનો પ્રકાશનો પુંજ છે, એમ તને તું તારા ભાવમાં ભાવ. એક સુવિધા એ છે, ઓલા પણ તો હાવ અંધારું હોય છે, અહીંયા એનું એક કિરણ જ્ઞાનમાં ખુલેલું હોય છે. સદા જાણવા રૂપ અને વેદવા રૂપ સર્વનાશ થાય છે. અને મનુષ્ય પણ આમાં સંઘની પંચેન્દ્રિયમાં તો સારી રીતે ખુલેલું છે. જ્યાં મન સહિત વિચાર છે ત્યાં તો સારી રીતે ખુલેલું છે, બસ ત્યાંથી પ્રકાશનો પુંજ હાથમાં આવે છે. આ સોનાની ખાણ મળે છે ને, એ કાંઈ એવી રીતે નથી મળતી જે એના પુષ્કર શાસ્ત્રીઓ હોય છે. એ લોકોને અમુક એક ટેફું કે પથ્થર હાથમાં આવી જાય છે, ક્યાંથી ઉપર જ ખેતરમાં કે ડુંગરો ચડતા કે એવી રીતે છે, કે જે જમીન હાવ નકામી જેવી હોય એમાંથી એને ખ્યાલ આવે છે કે આમાં સોનાના રજકણ ક્યાંક ક્યાંક છે, અને ટનબંધી સોનું પછી એમાંથી નીકળે છે. એ ખાંડમાંથી પછી ટનબંધી સોનું નીકળે છે, પણ હોય છે માટી સાથે મળેલું, એને તપાવીને માટીને ગાળીને બાળીને રાખ કરીને સોનાને તો રાખ થાય નહીં, એટલે સોનાને લગડીઓમાંથી નીકળે છે. પણ મૂળ ક્યાંક એને પગ મૂકવાની જગ્યા મળે છે કે આમાં ક્યાંક છે રજકણ, છે ક્યાંક ઘીણો રજકણ, છે સોનાનો રજકણ, છે માટી સાથે છે. એમ રાગ સાથે ક્યાંક જ્ઞાન મળેલું, જ્ઞાનનો પ્રકાશ જુદો જુદો છે, એમાંથી જ્ઞાનની ખાણનો પત્તો કાઢે છે. એના શાસ્ત્રીઓ એ બધા પુસ્તક શાસ્ત્રીઓ છે, એમાં આત્મજ્ઞાનના શાસ્ત્રીઓ અંદરથી ખુદે છે. પણ એ પ્રકાશના પુંજમાંથી, પ્રકાશના કિરણમાંથી એનો પુંજ પકડી દે, એ ભાવવાની વાત લીધી. પછી અનેક ગુણોની વાત લીધી, એમાં દર્શન જ્ઞાન ચારિત્ર લીધા, એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ લીધા, છ કારકો લીધા, એ બધી ઘણી વાતો લઈને એ બધાને જાણે, એને પ્રકાશના પુંજને જાણે, એને સંપ્રજ્ઞાત અને વિતરાગ થાય ત્યારે એને સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. અછટકારક લીધા ને, અછટકારક માં સાધન માં સાધે છે, સોંપે છે, એટલે એમાં સંપ્રદાન લીધું. હા, પેલા કરતા લીધો, સૌથી પેલા પોતાના સ્વભાવ કર્મ ને કરીને કરતા થાય છે. પછી સ્વભાવ તે કર્મ છે બીજું કારક, નિજ પરિણતિ વડે સાધે સાધન નામનું ત્રીજું, પોતાની પરિણતિ વડે પોતાને સોંપે છે તે ચોથું સંપ્રદાન, પોતે પોતાને પોતામાંથી સ્થાપે છે તે અપાદાન પાંચમું, અને પોતે પોતાનો આધાર રાખે છે તે છઠ્ઠું. એ છ કારક લીધા, જેમ દશમાન ચારિત્ર ગુણ લીધા એમાં છ છ કારકોના છ ગુણ લીધા, એમ એના સ્વભાવ વડે સંપ્રજ્ઞાત એટલે જાણે છે સારી રીતે અને લીન થાય છે. આ કરતા કર્મકરણ સંપ્રદાન અપાદાન નિર્ધિકરણ એ છે લીધા, જેમ દર્શનજ્ઞાન ચારિત્રના ગુણ લીધા એમાં આ છ ગુણ લીધા, આ શક્તિ ત્રણ શક્તિ, આ બીજી છ શક્તિ આ લીધી, એમ પ્રધાનપણે જે જે શક્તિઓ છે એના દ્વારા જાણપણું વર્તે, પછી જેમ જેમ ઉપયોગનું જાણપણું વર્તે એને વિચારીને સ્થિરતા કરે ત્યારે રાગાદી વિકારને ન આવવા દે એટલે ઉત્પન્ન ન થાય અને આનંદ વધે સ્થિરતામાં, ત્યારે સમાધિ સુખ થાય, એને સંપ્રજ્ઞા સમાધિ કહેવામાં આવે. બીજું વિશેષ કાલ લખ્યું.